આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. બિહારમાં સઘન સુધારણા કવાયત અંગેના વિરોધ પક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે. ઓપરેશન સિંદુરની સફળતા બદલ એનડીએની મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીનું સન્માન કરાયું. રશિયા પાસેથી તેલ ખરીદવાના મામલે ટેરિફ વધારવાના ટ્રમ્પના નિવેદનના પગલે ભારતનો અમેરિકાને આકરો જવાબ. ભારત અને ફિલિપાઇન્સના વડા આજે નવી દિલ્હીમાં ઉચ્ચ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. ટ્રમ્પની ટેરિફ વધારવાના નિવેદનના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. સમાચાર વિગતવાર. બિહારમાં આયોજીત ખાસ સઘન સુધારા કવાયતના મુદ્દા પર વિપક્ષી પક્ષોના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. વિપક્ષી પક્ષો એસઆઈઆર મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા, જ્યારે લોકસભા સવારે 11 વાગે મળી ત્યારે કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી અને અન્ય વિપક્ષી પક્ષો સૂત્રોચ્યાર કરતા વેલમાં ધસી ગયા. હોબાળા વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો. સ્પીકરે કહ્યું, વિરોધ કરી રહેલા સભ્યો પૂર્વયોજિત રીતે ગૃહને ખલેલ પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું, વિરોધ કરી રહેલા સભ્યોનું વર્તન સંસદીય લોકશાહી માટે યોગ્ય નથી. ઘોંઘાટ ચાલુ રહેતા સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. જ્યારે ગૃહ સવારે 11 વાગે મળ્યું ત્યારે વિપક્ષી પક્ષોએ ખાસ સઘન સુધારા કવાયત પર ચર્ચાની માંગણી સાથે વિરોધ શરૂ કર્યો. ઉપાધ્યક્ષ હરિવંશે સતત વિક્ષેપ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કેટલાક સભ્યો પૂર્વયોજિત રીતે ગૃહને ખલેલ પહોંચાડી રહ્યા છે. હોબાળા વચ્ચે અધ્યક્ષે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. આજે સવારે નવી દિલ્હીના સંસદ ભવનમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય એનડીએ સાંસદોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન સાંસદોએ ઓપરેશન સિંદુર અને ઓપરેશન મહાદેવની સફળતા માટે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. સાંસદોએ આ કામગીરીની સફળતા અંગે સર્વાનુમતે ઠરાવ પણ પસાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર નવનિર્મિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી એક જાહેર કાર્યક્રમને પણ સંબોધિત કરશે. કર્તવ્ય ભવન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ઇમારત ભવિષ્યમાં વહીવટી પ્રક્રિયાઓ અને શાસનને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવનારી કેન્દ્રીય સચિવાલયની પ્રથમ ઇમારત છે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે કર્તવ્ય ભવન બનાવવાનો હેતુ વિવિધ મંત્રાલયો અને વિભાગોને એકસાથે લાવીને કાર્યક્ષમતા, નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાતોરાત સોશિયલ મીડિયા પર નવી દિલ્હીને વધુ ઊંચા ટેરિફની ધમકી આપ્યા બાદ ભારતે અમેરિકાને આકરો જવાબ આપ્યો છે. આ મુદ્દે ભારતે કહ્યું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન રશિયન તેલની આયાત પર તેને નિશાન બનાવી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2022માં રશિયા યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી પરંપરાગત પુરવઠો યુરોપ તરફ વાળવામાં આવ્યો ત્યારે જ ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું શરૂ કર્યું હતું. યુરોપિયન યુનિયન અને અમેરિકાને ટીકા કરતા મંત્રાલયે કહ્યું, એવો ખુલાસો થઈ રહ્યો છે કે ભારતની ટીકા કરનારા દેશો પોતે રશિયા સાથે વેપારમાં સામેલ છે. બીજી તરફ 7 ઓગસ્ટથી અમેરિકન ટેરિફ અમલમાં આવે તે પહેલા દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન અને જાપાને મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. દક્ષિણ કોરિયાએ તેના કરારમાં નીચા ટેરિફ દર સુનિશ્ચિત કરવા માટે અમેરિકામાં 350 અબજ ડોલરનું રોકાણ કરવા અને 100 અબજ ડોલરનો લિક્વિફાઇડ નેચરલ ગેસ ખરીદવા સંમતિ આપી છે. યુરોપિયન યુનિયને સંકેત આપ્યો છે કે તે 750 અબજ ડોલરની અમેરિકન ઉર્જા ખરીદશે અને તેની કંપનીઓ ઓછામાં ઓછા 600 અબજ ડોલરનું રોકાણ કરવા તૈયાર છે. જાપાને કહ્યું કે તે અમેરિકામાં રોકાણ માટે 550 અબજ ડોલરનું ભંડોળ સ્થાપશે. સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભારતીય ટેકનોલોજી સંસ્થા આઈઆઈટી મદ્રાસ ખાતે ભારતીય સેનાની સંશોધન શાખા અગ્નિશોધનું ઉદ્ઘાટન કર્યું. તેનો ઉદ્દેશ શૈક્ષણિક સંશોધનને સંરક્ષણ ટેકનોલોજીમાં રૂપાંતરિત કરવાનો છે. આ કેન્દ્ર સ્વદેશીકરણ દ્વારા સશક્તિકરણના ધ્યેય હેઠળ સ્વનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરીને પરિવર્તનના 5 સ્તંભોને સમર્થન આપે છે. આ નવું સંશોધન કેન્દ્ર આઈઆઈટી મદ્રાસના રિસર્ચ પાર્ક અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર અને પ્રવર્તક ટેકનોલોજી ફાઉન્ડેશન જેવી કંપનીઓ સાથે સંકલન કરશે, જેથી પ્રયોગશાળા સ્તરની નવીનતાઓને વ્યવહારુ રીતે ઉપયોગમાં લઈ શકાય તેવી તકનીકોમાં રૂપાંતરિત કરી શકાય. તે ઉત્પાદન સાયબર સુરક્ષા, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, વાયરલેસ કમ્યુનિકેશન અને માનવરહિત હવાઈ પ્રણાલી જેવા ઉભરતા ક્ષેત્રોમાં લશ્કરી કર્મચારીઓને કૌશલ્ય આપવામાં મદદ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aarnews_abadને ફોલો કરશો. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ રોમોઅલ્ડેઝ માર્કોસ જુનિયરનો આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે આજે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સ્તરીય વાટાઘાટો યોજાશે. શ્રી માર્કોસ ભારતની 5 દિવસની સત્તાવાર મુલાકાતે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને નેતાઓ વચ્ચેની વાટાઘાટો દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવશે. સાંભળીએ એક અહેવાલ.
દ્વિપક્ષીય વાર્તા કે દૌરાન ભારત ઓર ફિલિપીન્સ વ્યાપાર ઓર નિવેશ, રક્ષા ઓર સુરક્ષા, સમુદ્રી સહયોગ, કૃષિ, સ્વાસ્થ્ય સેવા, ફાર્માસ્યુટિકલ્સ ઓર ડિજિટલ પ્રૌદ્યોગિકીઓ કે ક્ષેત્ર મેં આપસી સહયોગ કો ઓર આગે બઢાને કે લિયે વિચાર વિમર્શ કરેંગે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓર ફિલિપીન્સ કે રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસ કી ઉપસ્થિતિ મેં વિભિન્ન ક્ષેત્રો મેં કઈ સમજૌતા જ્ઞાપનો પર હસ્તાક્ષર હોને કી ભી ઉમ્મીદ હૈ. ભારત ઓર ફિલિપીન્સ કે દ્વિપક્ષીય સંબંધો મેં વ્યાપાર એક અહેમ પહેલુ હૈ. હાલ કે દિનો મેં દોનો દેશો के बीच रक्षा सुरक्षा और समुद्री सहयोग का विस्तार हुआ है. आनंद कुमार के साथ आदर्श आकाशवाणी समाचार दिल्ली.
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલદેવસર વિસ્તારમાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન 5મા દિવસે પણ યથાવત છે. આ ઓપરેશનમાં અત્યાર સુધી 1 આતંકવાદી માર્યો ગયો છે અને 2 સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખલ વિસ્તારમાં આખી રાત ચાલેલી અથડામણમાં સુરક્ષા દળોએ 1 આતંકવાદીને ઠાર માર્યો હતો. આ સંયુક્ત ઓપરેશન ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. અમેરિકાના લોસ એન્જલસમાં ગોળીબારની ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે. લોસ એન્જલસ પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે ગ્રિફિથ એવન્યુ નજીક ગોળીબાર થયો હતો, જ્યાં લોકો ઉજવણી કરી રહ્યા હતા. આ કેસમાં અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ શુક્રવારે અમેરિકાના મોન્ટાનામાં 1 બારમાં ગોળીબારમાં 4 લોકોના મોત થયા હતા. રશિયાએ ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસ સંધિમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. 1987માં હસ્તાક્ષર કરાયેલ આ શસ્ત્ર નિયંત્રણ સંધિ અનુસાર 500 થી 5,500 કિલોમીટરની રેન્જ ધરાવતી જમીન પર વાર કરી શકાતી મિસાઇલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સંધિની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને હવે તેમનો દેશ આ પ્રતિબંધોનું પાલન કરશે નહીં. રશિયાએ પશ્ચિમી દેશો પર તેની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ સંધિમાંથી ખસી જવા માટે તાજેતરની અમેરિકાની લશ્કરી કાર્યવાહીને મુખ્ય કારણ ગણાવી છે. અમેરિકાએ ફિલિપાઇન્સમાં ટાઇફૂન મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી છે અને ઓસ્ટ્રેલિયામાં મિસાઇલ યુદ્ધો કવાયતો હાથ ધરી છે. રશિયાએ કહ્યું છે કે અમેરિકાના આ પગલાંથી વૈશ્વિક સ્થિરતાને નુકસાન થયું છે અને રશિયાની સુરક્ષા પર દબાણ વધ્યું છે. વૈશ્વિક બજારમાં અસમંજસ અને ટ્રમ્પની ટેરિફ વધારા અંગેની ધમકી બાદ ભારતીય શેરબજાર પણ નીચા મથાળે ખુલ્યા હતા. મોટાભાગના શેરમાં વેચવાલી નીકળી હતી, જેના પરિણામે સેન્સેક્સ 300 અંક કરતાં વધુ, જ્યારે નિફ્ટીમાં 100 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. હાલમાં પણ શેરબજાર ઘટાડાના વલણ સાથે કારોબાર કરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહારમાં સઘન સુધારણા કવાયત અંગેના વિરોધપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ એનડીએની મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીનું સન્માન કરાયું. રશિયા પાસેથી તેલ ખરીદવાના મામલે ટેરિફ વધારવાના ટ્રમ્પના નિવેદનના પગલે ભારતનો અમેરિકાને આકરો જવાબ. ભારત અને ફિલિપાઇન્સના વડા આજે નવી દિલ્હીમાં ઉચ્ચ પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો કરશે. ટ્રમ્પની ટેરિફ વધારવાના નિવેદનના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.